તારીખ 22/4/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 221 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93
ચિત્ત ક્યાં ચોંટેલું રહે છે એવો સૌ કોઈને અનુભવ છે, અનુભવની ભાષા છે. આ જીવનું ચિત્ત ક્યાંય ને ક્યાંય ચોંટેલું રહે છે. જ્યાં એની મહત્તા છે, જ્યાં એને સુખ ઉપજવાનો નિશ્ચય છે, ત્યાં એનું ચિત્ત ચોંટેલું છે. એક આત્માને છોડીને, પોતાના પરમ સ્વભાવ અને પરમ પદને છોડીને, જ્યાં કોઈ જે કોઈ સ્થાનમાં જે કોઈ દ્રવ્ય ભાવમાં ચિત્ત ચોંટેલું છે, તે અધર્મના પ્રકારમાં જાય છે.
બરોબર.
એવું ચિત્તના ચોંટવાનો પ્રકાર તે અધર્મના પ્રકારના છે, અને તે અનંતા પ્રકાર છે. કેમ કે જગતમાં દ્રવ્ય ભાવ, અનંતા દ્રવ્ય ને અનંતા ભાવ, અન્ય ભાવ અનંતા, અન્ય દ્રવ્ય પણ અનંતા છે. એટલે એ પ્રકાર અનંતા છે, એનું વિવરણ કરવા જાય તો અનંત કાળે પૂરું ન થાય. એટલે આ અસ્થિથી સમજાવે છે કે પોતાના પરમાત્મ પદમાં જે અનંત સુખથી ભરેલો છે, નિર્મળ આનંદ સ્વરૂપ જ છે, ત્યાં જેનું ચિત્ત ચોંટ્યું છે, એવા ધર્મીનું બીજે ક્યાંય ચિત્ત ચોંટતું નથી. કેમ કે એ સિવાય એથી ઉત્કૃષ્ટ એવું બીજું કોઈ સ્થાન નથી, એવો કોઈ દ્રવ્ય નથી, એવો કોઈ ભાવ નથી કે જે નિજ પરમાત્માથી અધિક હોય. જ્યાં આ જીવે અધિકાર આપી છે, ત્યાં એનું ચિત્ત ચોંટેલું રહે છે. મોક્ષ માર્ગમાં અને બંધ માર્ગમાં આ સામાન્ય વિષય છે કે કોને અધિકાર આપીને ચિત્ત વળગેલું રહે છે, ચિત્ત ચોંટેલું રહે છે. મોક્ષ માર્ગમાં એક આત્માની અધિકારને લઈને ચિત્ત ત્યાં ચોંટેલું છે, અને બંધ માર્ગમાં આત્માને છોડીને કોઈ પણ કલ્પિત વિષયમાં, કોઈ પણ કલ્પિત પ્રસંગમાં સુખની વાંછાથી, સુખની ઈચ્છાથી, સુખના જૂઠા નિર્ણયને લીધે ચિત્ત ત્યાં ને ત્યાં ચોંટેલું રહે છે. આ પરિસ્થિતિ છે.
બરોબર.
શાસ્ત્રી પરિભાષાનો શબ્દ નથી અહીંયા. ચિત્ત ચોંટેલું રહે છે એમ કહે છે, જે સૌને અનુભવમાં આવે છે, પોતાની પરિણતિને તપાસી શકે એટલું પોતા પ્રત્યેનું લક્ષ્ય, પોતા પ્રત્યેનું ધ્યાન, પોતા પ્રત્યેનો ખ્યાલ ને સાવધાની વિચારણાની ભૂમિકામાં રહે, તો પણ એને પોતાના પરિણામમાંથી ઘણું ઘણું સમજવાનું મળે એવું છે.
બરોબર.
પછી વિશેષ ખુલાસા અર્થે જ્ઞાનીઓના, સત્પુરુષોના, આચાર્યોના, શાસ્ત્રોના કથન સાથે પોતાના પરિણામની અંતર મેળવણી કરે તો એને વધારે, જેમ દીવો થતાં શાસ્ત્ર આદિ સત્પુરુષ તો દિવાસમાન છે, દીવો થાય ને જેમ ચોખ્ખું દેખાય એવું એને ચોખ્ખું સમજાય.
બરોબર.
શું કહે છે, કે પોતાના નિજ પરમ સ્વરૂપ સિવાય આત્મા એટલે કોઈ સામાન્ય ચીજ નથી, નિજ પરમાત્મ પદ છે અને એ પરમાત્મ પદ સર્વોત્કૃષ્ટ પદ છે. વર્ણન કરવા બેસે તો એના વર્ણનનું પૂરું પડે એવું નથી, પણ એનો અર્થ પોતામાં એ થાય છે, વર્ણન કરવાની આવશ્યકતા નથી. જીવને ઓળખાણ થઈ અને એની અધિકાય આવવી જોઈએ અને અધિકાય રહેવી જોઈએ, બસ આટલી વાત છે. તો એનું ચિત્ત બીજે ન ચોટે. સંસારમાં બધે ઉપર ઉપરથી નજર કરે છે, જો કોઈ ઉદય છે નાનીને પણ પૂર્વ સંચિત કર્મનો ઉદય વર્તે છે. સર્વજીવને એકેન્દ્રથી નિગોદથી માંડીને સંસારમાં અર્યંત પર્યંતના જીવો છે. સિદ્ધ છે તે સંસારી નથી, બસ બે વિભાગ લઈએ. જીવોના અસંસારી અને સંસારી એવા જો બે વિભાગ પાડવામાં આવે તો સિદ્ધના જીવો સિદ્ધાલયમાં જે બિરાજમાન છે તે અસંસારી છે અને બાકીના બધા સંસારી છે. સંસારી છે એટલે કર્મના ઉદયવાળા છે, પૂર્વકર્મના ઉદયવાળા છે. હવે અહીંયા જ્ઞાની એવા છે જેને આત્મજ્ઞાન છે, જેને આત્માની ઓળખાણ છે, અનુભવ થયો છે અને તેથી તેની અધિકારી રહે છે. તેને એવું થયા પહેલા, એટલે કે આત્મજ્ઞાન થયા પહેલા અજ્ઞાન ભાવે અનેક કર્મ બાંધ્યા છે. જ્ઞાન થયા પહેલાના તો કર્મ ઉદયમાં આવે છે, તો એ કર્મ ક્યારે બાંધ્યા? કે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ ઉદયમાં આવે છે. જુઓ, જ્ઞાનીને કર્મ તો અજ્ઞાન ભાવે બાંધેલા ઉદયમાં આવે છે,
બરોબર
કેવાય? અજ્ઞાન ભાવે તો ગમે તેમાં
બાંધાવો,
એવા કર્મ ઉદયમાં આવે છે તો પણ એ ભિન્ન પડી ગયેલા અંદરથી, જુદા પડી ગયેલા ઉદયથી અંદરમાં જુદા પડ્યા છે. એક ન્યાય જ્ઞાતા દ્રષ્ટા થયા છે એવા જ્ઞાની ઉપર ઉપરથી બધી નજર કરે છે, એમ કે છે. ઉદય છે એ બધો જણાય છે, જોવાય છે, ખ્યાલમાં અનેક વાતો આવે છે, ઉપર ઉપરથી ચક્રવર્તી લડાઈ કરે છે, બાંધતા નથી કે જેવા અજ્ઞાની બાંધે. ફેર અહીંયા છે, ઉદયમાં ભલે આવ્યા હોય અજ્ઞાન ભાવમાં જે પરિણામ થયા હોય એવા, છતાં એ ઉદયગત કર્મો સાથે પ્રવર્તિના કાળમાં અજ્ઞાનીઓ જેવા કર્મ બાંધે એવા કર્મ એને બંધાતા નથી, એનો મોટો ફેર છે. આર્થ ધ્યાનના પરિણામમાં ત્રિ ઇંચ ગતિના ગતિ કે આયુ પડે નહીં, રૌદ્ર ધ્યાનના નરક ગતિનું આયુષ્યને ગતિ કે નામ કર્મ બંધાય
નહીં.
મુખ્ય કારણ છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન, પંચમ ગુણ સ્થાન ચોથા ગુણ સ્થાન વૃત્તિને તો પછી હોય એમાં કહેવાનો જો સવાલ રહેતો નથી. છતાં એ ઉપર ઉપરથી નજર કરે છે, એમ કે છે. સમજાયું નથી, એ સમજાવવું મુશ્કેલ પડે એવું છે. રામચંદ્રજીનો દાખલો આવે છે, પોતે બળભદ્રના પદમાં છે, પદવી છે, કુંડલી પદવી છે, બળભદ્ર છે, ત્રિશક સલાખા છે, ભદ્રના પદમાં છે, પણ એ તો બહારની પદવી છે. એ બધી પદવી તો બહારની પદવી છે. ખરેખર તો એમની સ્થિતિ મોક્ષની પાકી ગઈ છે. તે જ ભવે મોક્ષે પધાર્યા છે. અત્યારે સિદ્ધાલયમાં બિરાજમાન છે. મુનિ સુવ્રતનાથ ભગવાનના કાળમાં એમનો સમય છે. અને ચરમ શરીરી છે, છેલ્લો દેહ છે. કોઈ એવા કર્મ બંધાતા નથી. નહીતર સીતાજીનું હરણ થાય છે ત્યારે ચોધાર આંસુ એ રડે છે. એટલો બધો પત્ની રાગ, પત્ની રાગ છે ને. કોઈની સ્ત્રીનું હરણ થયું હોત તો રામચંદ્રજીને એટલો વિલાપ થાત ખરો કે ન થાત? બરાબર છે કે
બરોબર.
પણ સીતાજીનું હરણ થયું ત્યારે ચોધારા સુધી રેડ્યા છે. આ શાસ્ત્રમાં આવે છે, પદ્મપુરાણમાં. અને રડતા રડતા પશુ પક્ષીને જંગલમાં પૂછે. માણસો હતા નહીં કોઈ જંગલમાં, માણસ ક્યાંથી હોય? નિર્જન સ્થળમાં નિવાસ કર્યો હતો. કોઈ ઓળખે નહીં, કોઈ પરખે નહીં કે આ રાજા રામચંદ્ર છે, એટલે જંગલમાં નીકળી ગયા હતા. પિતાજીનું વચન પાળવું તો વ્યવહાર ઉદય છે એ પ્રકારનો. પિતાજીનું વચન પાળવું કરવું તો ઝાડને પૂછે છે, પશુ પક્ષીને પૂછે છે, એ તો જવાબ દેવાના નથી. રોતા રોતા ઝાડને પૂછે, મારી સીતાને જોઈ છે કે મેં આ શું ભૂલ કરી કે હું ચાલ્યો ગયો એને છોડીને પાછળ આ દેશાથી? શું થયું હશે એનું? કોણ લઈ ગયું હશે? શું સ્થિતિમાં હશે? વિકલ્પ તો કેટલા બળે. ત્યાંથી માંડીને લક્ષ્મણજીનો દેહાંત થાય ને 6-6 મહિના સુધી મરદાને લઈને ફરે. નીચે લીધું છે, દુનિયાને ભલે ધર્મી ગાંડા જેવા લાગે, પાગલ લાગે,
બરોબર.
આ તે શું કરે છે? અને જ્ઞાની તે કાંઈ આવા હોય એમ લાગે. મારે એને ઓળખવા માટે બીજી નજરો છે. એ તારી નજરથી તને નહીં ઓળખાય. મિથ્યાત્મા પડળ આડા આવ્યા છે અને ભ્રમણાના ચશ્મા પહેર્યા છે. એ ભ્રમણાએ કરીને નિર્ભ્રાંત પરિણતિ ને નિર્ભ્રાંત સ્વરૂપ આત્મા એ સમજાતા નથી ને ઓળખાતા
નથી.
આ દશા થાય છે. બાહ્ય દ્રષ્ટિને ઉદય ખરો, પણ ઉદય તો જ્ઞાની ને અજ્ઞાની ને બંનેને છે. ઠેઠ અરિયંત ભગવાનને 4 ઘાતી કર્મ નો ઉદય છે, ચાલુ છે. એટલે તો સંસારીમાં લીધા, અસંસારીમાં ન લીધા. પૂર્ણમલજીએ વિભાગ પાડ્યો છે સંસારી ને સિદ્ધ. જગતમાં 2 પ્રકારના જીવો છે, સંસારી ને સિદ્ધ એમ લીધું. ઉદય છે તો ઉદય ભલે છે, પણ પરિણામ શું છે અહીંયા સવાલ છે.
બરોબર.
અહીંયા જે વિચાર કરવો છે એ પરિણામ નો કરવો છે, ઉદય નો નહીં. જેને ઉદયની અધિકાર છે એવા અજ્ઞાનીઓને ઉદયથી જ બધું માપ નીકળે છે. એને ત્યાગ કેટલો કર્યો, એ શું ગ્રહણ કરે છે? પુરુષાર્થ એટલે હસુભાઈ અંદાજ લાગે નહીં, અનુમાનમાં આવે નહીં એવો ઋષિ છે. એનું અનુમાન કરવું મુશ્કેલ છે. બિન પુરુષાર્થ વાળા જીવોને તે પુરુષાર્થનું અનુમાન કરવું મુશ્કેલ છે એવી પરિસ્થિતિ છે. એટલે તો જ્ઞાનીઓ એમ કે છે કે તે ચાલે છે પણ ચાલતો નથી, ને બોલે છે પણ બોલતો એમ કે છે, ખાય છે પણ ખાતો નથી, આમ કેમ સમજાયા? ગળે સાંભળેલું ઉતારવા દીધું છે, ચીકડી ઓગાડવી હોય તો આંખી નીચી જ્ઞાન ગળે એઠે ઉતારે, આ તો સાંભળેલું ઉતારવા જેવું લાગે. પ્રસંગ પડે તો આકરો પડે છે અજ્ઞાનીઓને, મિથ્યા દ્રષ્ટિઓને. જ્ઞાનીઓને એ નથી થતું, સીતાજી પોતે જ્ઞાની હતા, સમ્યક દ્રષ્ટિ હતા. જયારે એમ ત્યાગ કરે છે, સગર્ભા અવસ્થામાં ત્યાગ કરે છે, ઇતિહાસ તો પ્રસિદ્ધ છે ને, એમાં ક્યાં અજાણી વાત છે કોઈની, અને ઘોર જંગલમાં મૂકી આવે છે. અજ્ઞાન હોત તો કેવા પરિણામ થયા હોત એ સમજવા જેવો વિષય છે. રામચંદ્રજી પ્રત્યે અજ્ઞાન એને હોત તો કેવા પરિણામ થયા હોત એ સમજી શકાય એવો વિષય છે. તીવ્ર દ્વેષના પરિણામ થયા હોય કે મારો કઈ વાંક નથી, ગુનો નથી, આગળ પાછળ કોઈ નોટિસ મને મળતી નથી કે તમને અહીંથી કાઢી મૂકવાના છે, અને એમ કોઈ દગો કરે એમ છેતરીને મૂકી આવે છે,
યાત્રાને બને લઈ જાય,
એમનો યાત્રાનો વિકલ્પ હતો,
વિકલ્પ હતો
એ દિવસોમાં. કેમ કે એમના પેટમાં જે આત્માઓ આવ્યા હતા એ ચરમ શરીર જીવો હતા. આ તો બધા ઇતિહાસના પુરાણ એટલા માટે છે કે એ બધા જીવો એ પ્રકારના હતા. આ બાજુ જુઓ તો ધણી છે એ ચરમ શરીરી છે, આ બાજુ જુઓ તો દીકરા બે થવાના છે એ ચરમ શરીરી છે, લવકુશ બે મોક્ષ ગયા છે, એક ભોગ અને પોતે ધર્મી છે, અનુભવી છે, આત્મજ્ઞાની છે. આ તો કુટુંબની પરિસ્થિતિ શું છે, જેને અડીને જેને સગું છે એમ કહીએ, ધણીને દીકરા, આ તો એની સ્થિતિ છે. એના પરિણામની જે ક્ષમતા છે, તાકાત છે, શક્તિ છે, એ બીજી જાતની છે, દ્વેષ નથી. ખ્યાલ બધા આવી ગયો કે રામચંદ્રજીને મારા પ્રત્યે જે પ્રેમ છે તો હું જાણું છું, કેટલો રાગ છે, પ્રેમ છે એટલે કેટલો રાગ છે હું જાણું છું, કઈ પરિસ્થિતિમાં આ પગલું લીધું છે એ પણ હું જાણું છું, મારા પ્રત્યે દ્વેષ થયો છે, મારા પ્રત્યે રાગ ઘટ્યો છે એમે નથી, તે મને નથી ઓળખતા એમે નથી. લોકોને દેખાડવા ભલે ગમે તે વાત થાય પણ મને નથી ઓળખતા એમે નથી, હું ધર્મી છું, સતી છું, બધી ખબર છે, છતાં આ પગલું લીધું છે, કોઈ કારણથી લીધું છે, કોઈ પ્રકારથી લીધું છે, ન્યાયની દ્રષ્ટિએ વિચારવામાં આવે તો મારા પ્રત્યે અન્યાય થયો છે એવું લીધું છે. કે ન્યાય કયો છે?
અન્યાય,
સરાસર અન્યાય છે.
શું
વાત છે? થઈ શકાય કે ને? છતાંય દ્વેષ નથી આવ્યો. એટલું કહ્યું કે મને ભલે છોડી, ધર્મને ન છોડે, બસ તો પ્રશ્ન જ નથી. એ તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે અને ધર્મને છોડવાનો પ્રશ્ન નથી. પણ વિકલ્પ આવ્યો, વાત કરી તે કરી, છૂટી તે છૂટી, આટલા પ્રસંગમાં એ બધા અરસપરસના પ્રસંગો ઉપર ઉપરથી ચાલે છે એમ કેવું છે. અહીંયા જે ગુરુદેવ શ્રીનું વચન છે એને અહીંયા સમજવાની જરૂર છે કે આ બધું ઉપર ઉપરથી ચાલે છે, પણ આવો ઘોર અન્યાય દેખાય ને, સરાસર અન્યાય દેખાય ને, બધું જે આત્માની કિંમત આવી છે ધર્મીને, એ કિંમત બદલાય પરિસ્થિતિ નથી, ને એ નજર બદલાય પરિસ્થિતિ નથી, અને બીજી કિંમત કોઈ ચીજની કે ઉદયની આવી જાય પ્રસંગની આવે એ પ્રશ્ન નથી, કે એની એટલી અધિકાર આવે એ પ્રશ્ન નથી. આમ પણ ધર્મી અન્યાય કરે લ્યો, એ તો ન્યાય નીતિ વાળા હોય. અરે સજ્જન માણસો ન્યાય નીતિ વાળા હોય છે, ધર્મી ની ક્યાં વાત કરો? હે, પ્રશ્ન આ થાય એવું છે કે સજ્જનમાં જે સજ્જન માણસો હોય છે એ ન્યાય નીતિનું પાલન કરનારા હોય છે, એ પણ કોઈને અન્યાય કરતા નથી. અને રામચંદ્રજી જેવા વિચક્ષણ પુરુષ, જ્ઞાનીમાં એટલી વિચક્ષણતા બધાને હોય એ કોઈ સંભવિત વિષય નથી, પણ એ તો એમની વિચક્ષણતાને લઈને પુરાણની અંદર પુરુષોત્તમ પુરુષ કહેવાયા.
બરોબર,
આજે લાખો વર્ષ પછી પણ પુરુષોત્તમ પુરુષની એમની એક બોલણી થઈ ગઈ છે. જગતની કોઈ વિદ્યા અજાણી નહોતી એમ કહી શકાય. અને સર્વ પ્રકારની વિચક્ષણતા હોવા છતાં આ પ્રસંગ ધર્માભિનય કે છે, એ ન્યાય નીતિનો આંખ ત્યાં એ ત્રાજવા કાટલાય કામ આવે એવું નથી. લૌકિક ન્યાય નીતિના ત્રાજવા કાટલા અહીંયા ખોટા પડી જાય એવું છે. આટલો ન્યાય ન રાખ્યો ને નીતિ ન રાખે તો ધર્મ કેમ રહ્યો હશે? ધર્મ તો નિર્દોષ પવિત્ર પર્યાય છે, એ ધર્મ રહ્યો છે. એનાથી ધર્મને હરગી જ આંચ આવી નથી એમ છે.
બરોબર,
ક્રોધના જેમ પરિણામ ઉપર છલ્લા થાય એમ માન માયાના પરિણામ પણ ઉપર છલ્લા થાય. ક્રોધ માન માયા લોભ એ જે કષાયની ચોકડી છે, એ અનંતાનંદની પ્રત્યાખ્યાનમરણી અપ્રત્યાખ્યાનમરણી અને સંજલનના ચાર ભેદે છે.
બરોબર,
તો જ્યાં જે કષાય ગયો છે અને બાકીના જે કષાયો રહ્યા છે, તે ચાહે ઉદયથી પ્રસંગ પ્રાપ્ત થાય કે ઉદય ન હોય ને પ્રસંગ પ્રાપ્ત ન થાય, તો પણ એનો આશ્રમ ચાલુ રહેશે. આમ છે, જેમ કે કોઈ જીવ મુનિ પણ અંગીકાર કરે, નગ્ન દિગંબર થઈ જંગલમાં જાય, મહાવૃત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન કરે, એ ચારિત્રના પરિણામ અને જ્ઞાનના પરિણામમાં સત્શાસ્ત્રો અને અંગ પૂર્વનો સ્વાધ્યાય આદિનું જ્ઞાન કરે, તો પણ એને ચારે કષાય વર્તે છે. અનંતાનુબંધીના કષાયનો ત્યાં બંધ એને પ્રતિ સમય ચાલુ છે.
બરોબર,
ક્રોધ નથી કરતો, માન નથી કરતો, માયા નથી કરતો, અને મુનિ થયો છે લોભનો તો પ્રશ્ન એને માટે વિચારી શકાય એવું
નથી,
છતાં ચારે કષાયનો એને આશ્રવ વર્તે છે. આશ્રવ વર્તે છે એ તો કર્મના પર્યાયથી સમજાવવાની વાત છે, એ પ્રકારના એના પરિણામ વર્તે છે એમ વાત છે. ભાવ વગરતો દ્રવ્ય કર્મ આવતા નથી, જીવનો ભાવ ન થાય ને દ્રવ્ય કર્મ વળગે એ તો પ્રશ્ન છે નહીં. આ પરિસ્થિતિ છે. એટલે માનના પરિણામ થાય, માયાના પરિણામ થાય, ચારિત્રમો સહિત, પણ અનંતાનુબંધીનો નાશ કર્યો છે. જે ચૈતન્ય રસથી આરૂઢ થઈને, સ્વરૂપમાં આરૂઢ થઈને સમ્યક દર્શનને પ્રાપ્ત કરેલો જીવ છે, એને એ અનંતાનુબંધીના કષાયનો નવો બંધ આવતો નથી, પ્રતિબંધ નથી.
બરોબર,
ત્યારે એને ભાવની સ્થિતિ સમજાવવા ગુરુદેવ શ્રી એમ કહે છે કે સંસારમાં બધે ઉપર ઉપરથી નજર કરે છે, એનું ચિત્ત ક્યાંય ચોંટતું નથી. એની અંતરંગ પરિસ્થિતિ સમજવા માટે યોગ્યતા અને પાત્રતાનો સવાલ ઉભો થાય છે. ત્યાં સુધી એ વિષય બુદ્ધિમાં બેસે એવો નથી. આમ કેમ બને? આ તો માયા કરી ગણાય, આ તો કપટ કરી ગણાય, આ તો ક્રોધ કર્યો છે, પ્રત્યક્ષ ક્રોધ છે, લડાઈ છે, પ્લાન છે. પરિણામ પણ એ તો થયા એટલે તને દેખાણા, નહીતર ત્રણ કષાયની ચોકડી ઊભી છે તો એનો આશ્રય એને પણ ચાલુ છે. તો પ્રસંગ પ્રાપ્ત છે એટલે એ પરિણામ બાહ્ય પ્રસંગથી એને એની હસ્તી ત્યાં સાબિત થાય છે. તો એ બાહ્ય પ્રસંગ ન હોય તો ત્રણ કષાયનો આશ્રય તો છે ધર્મીને, પણ સમ્યક દ્રષ્ટિને ત્રણ કષાયનો આશ્રય આવરણ છે, બંધ છે અને આવરણ છે. પંચમગુ સ્થાને આવે તો બે કષાય છે, આગળ મુનિ પણ હોય તો એક કષાયનો એને પ્રવાહ ચાલુ છે. ક્યારે એને કર્મબંધ નથી, સંસારીને નવો કર્મબંધ નથી, એવું ક્યારે એક સમય પણ હોય, જૂના કર્મનો ઉદય ન હોય એવો એક સમય ખાલી ન જાય, નવા કર્મનો પ્રતિબંધ ન થાય એવો એક સમય સંસારમાં કોઈને ખાલી જઈ શકે. અને તેથી જ મોક્ષ ક્રમશઃ થાય છે, કોઈને અક્રમે એક સમયમાં મોક્ષ થતો નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિ પછી મોક્ષ ક્રમથી જ થાય છે. એનું કારણ એ છે કે કર્મની આવૃત્તિ ચાલુ છે, આવવું ચાલુ છે, કર્મની નિવૃત્તિ પણ ચાલુ છે, પણ નિવૃત્તિ વિશેષ છે અને આવૃત્તિ ઓછી છે, એટલે એનો મોક્ષ થાય છે, છેડો આવે છે, ખલાસ થાય છે બંધાયેલા કર્મ. પણ એ ક્રમ પડે છે, એટલો એ પરિસ્થિતિ છે કુદરતી રીતે. અહીંયા એ સમજવા જેવું છે. જોડાય છે ત્યારે એને ઉદય કહેવાય છે, ન જોડાય તો એને નિર્જરા કહેવાય છે, તેને ને તેને જ નિર્જરા કહેવાય છે. નામ ફરી જાય છે ત્યાં. જીવ સ્વતંત્રપણે જેવા પરિણામને કરે તેવો કર્મની પર્યાય ઉપર આરોપ કરવામાં આવે છે, કેમ કે તો નિમિત્ત છે. ઉપાદાન અનુસાર નિમિત્ત ઉપર આરોપ કરવામાં આવે છે. એક જ નિમિત્તે વિભિન્ન પ્રકારના પરિણામ થાય ત્યારે તે એક જ સમયે એક જ નિમિત્તે વિભિન્ન જીવોને વિભિન્ન પ્રકારના પરિણામ થાય ત્યારે તે બધાને તે પ્રકારનું નિમિત્ત ગણવામાં આવે છે. એટલે એ ઉદયનો અર્થ જ કે પોતે જોડાવો. પણ અહીંયા નાની જોડાય છે એ ઉપરથી જોડાય છે એટલો મુદ્દો છે.
બરોબર,
ધી પોઈન્ટ જે વાત છે એટલી જ છે કે ઉપરથી જોડાય છે. અજ્ઞાની આંખે આંખો ઉલઝીને ડૂબે છે, ઉદયને જ સર્વસ્વ માનીને પરિણમે છે. એ સ્થિતિ એની નાનીની હોતી નથી, તદ્દન ઉપર ઉપરથી જાણે કઈ છે જ નહીં. જો એનો તોલ કરવામાં આવે તો આખી દુનિયા ઉદયમાં લઈ લ્યો એની, એક બાજુ એનો આત્મા તો એનો કઈ વજન નથી, કોઈ તોલ નથી, જેમ એક તણખલાનું કોઈ તોલ નથી. બીજી બાજુ મણિકા પીડ્યા હોય ને આ બાજુ એકાદ તણખનું પલ છાબડામાં પીડ્યું હોય એનો શું તોલ છે? કે કઈ તોલ નથી. એ પરિસ્થિતિ એના અંતરંગ પરિણામની સ્થિતિને સમજાવવા માટે છે. ટકાનો પ્રશ્ન જ નથી, ટકા લાગુ જ પડે નહીં. આત્મામાં છે એમ કહેવાય, એમ ન્યાયસર છે.
બરોબર,
એ ન્યાયસર એટલું એનું વજન છે. આને સર્વસ્વ માન્યું છે 100 એ 100 ટકા. નિજ સ્વરૂપને, નિજ પરમાત્મ પદને 100 એ 100 ટકા સર્વસ્વ માન્યું છે. ઉદયને 100 એ 100 ટકા પર માન્યું છે. કેવી રીતે ટકા પાડવા? કેવા કેમ ટકા પાડવા? એના દસમી પેઢીએ તો એને શું તક આવે, આવે કે ના આવે એમ છે, કઈ ના આવે. આ તો પાડોશી થઈ ગયો છે અને તે પણ હવે સંબંધ બગડ્યો છે, પાડોશી સાથેનો સંબંધ બગડ્યો છે કે સુધર્યો છે, બગડ્યો છે. હવે એ સંબંધ છોડતો જાય છે, હવે એ સંબંધ એને વધારવાનો પ્રશ્ન નથી, ગાઢ કરવાનો પ્રશ્ન નથી, સંબંધ એ
છોડતો
જાય છે. ભાષા અલંકાર તો ગમે તે કરવાની છૂટ છે. જ્યાં રાગ અને દ્વેષ બંને ટાળવા છે ત્યાં બીજો પ્રશ્ન નથી, પણ સમજાવવાની બધી શૈલી છે, એ તો દ્રષ્ટાંત છે ને, એ તો દ્રષ્ટાંત છે. સિદ્ધાંતમાં તો એ શરીર એનું પાડોશી છે, બીજા તો ઉદયમાન નોકર્મ પ્રસંગો છે, એ તમામ કર્મ પ્રસંગ છે, અને એ કર્મ પ્રસંગ છે એમાં પોતાનું સ્વરૂપ ને પોતે ક્યાંય નથી. બગડ્યો સંબંધ એટલા માટે કહ્યો કે પહેલા ઘણો એને એકતા બુદ્ધિથી અનુરાગ હતો, એ પ્રકાર છૂટી ગયો છે, એટલે એ વાત બગડી ગઈ, જે વાત બનેલી હતી તે બગડી ગઈ એમ છે. એ બનેલી વાત હતી ને, ગાઢ પ્રેમથી શરીર અને સંયોગોમાં લટકેલો હતો, એ પરિસ્થિતિ છૂટી ગઈ, ફેર થઈ ગયો. એને આત્મપ્રાપ્તિની તીવ્ર ભાવના આવવી જોઈએ, અને એ ભાવનાને કારણે હળવાશ એના આત્માની થઈ હોય તો થોડુંક જ્ઞાન, કાંઈક આ હિતની વાત છે એવું સમજવા જ્ઞાન થોડુંક જરાક તૈયાર થાય છે. આ વાત મારા હિતની છે, આ પ્રસંગ મારા હિતનો છે, એટલું એને થોડું લાગે છે, ઓળખાય છે. પછી જેટલો પુરુષાર્થ કરે એટલો આગળ વધે, નહીતર તો નાનીનો યોગ થાય અને ઓળખાય નહીં એવા પ્રસંગ અનંત વાર બન્યા છે. એક વાર નથી બન્યા, પણ પરિભ્રમણના કાળમાં આ જીવને અનંત વાર બન્યા છે. જેમ જપ તપ અને શાસ્ત્ર અધ્યયન આદિ અનંત વાર કર્યા છે, તેમ ભગવાનના સમોસનથી માંડી અને જ્ઞાનીઓના સમાગમ પણ અનંત વાર કર્યા છે. બાર દ્રવ્યો ભાવે કર્યા નથી, સમાગમ દ્રવ્ય કર્યા છે, કેમ કે ભાવે એનું ચિત્ત એમાં ચોંટ્યું નથી, ભાવે એનું ચિત્ત ચોંટ્યું નથી, ઉપર ઉપરથી કરે છે.
બરોબર,
જેમ જ્ઞાની સંસારમાં બધું ઉપર ઉપરથી કાર્યો કરે છે, તેમ અજ્ઞાની પરમાર્થ માર્ગમાં પરમાર્થ પ્રાપ્તિના પ્રસંગમાં બધું ઉપર ઉપરથી કરે છે. આમ બે ઉપર ઉપરથી તો છે, એટલે ઉપર ઉપરથી કેમ ને એ મને આવડતું નથી, એ વાતે રહેતી કોઈ એમ કે ઉપર ઉપરથી કઈ સમજાતું નથી, ઉપર ઉપરથી હું અંદરથી કે આ જે પરમાર્થ પ્રાપ્તિનો પ્રસંગ છે તેમાં કાળી પ્રવૃત્તિ તપાસ ઉપર ઉપરથી છે, ચિત્ત ક્યાંક બીજે ચોંટેલું રહે છે. અહીંયા પરિસ્થિતિ પલટાય છે, ધર્મીનું ચિત્ત નિજ પરમાત્મા પદમાં ચોંટેલું રહે છે અને પ્રવૃત્તિ બધી ઉપર ઉપરથી થાય છે. સમયસારના નિર્જરા અધિકારમાં સમ્યક દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ જીવના પરિણામની સ્થિતિને સમજાવવા આખો અધિકાર વિસ્તારથી લેવામાં આવ્યો છે. રાજમલજીએ તો ફેરવી ફેરવીને શબ્દો લખ્યા છે, નુખા પરિણામ છે, નિરસ પરિણામ છે, જેવા અજ્ઞાન ભાવે ચીકણા પરિણામ થતા હતા એવા રાગાદીના ચીકણા પરિણામ થતા નથી. ઘણી વાતો લખે છે. સપ્તભયનો પ્રસંગ લીધો છે. સાત ભય, આલોક ભય, પરલોક ભય, અકસ્માત ભય, મરણ ભય થી માંડીને એકે ભય સમ્યક દ્રષ્ટિને નથી. અને નથી એનું કારણ શું છે કે એનું કારણ એને પોતાના જ્ઞાયક આત્માને અધિકાર આપી છે ને ત્યાં એનું ચિત્ત ચોંટી ગયું
છે.
આ ગરગથ્થુ ભાષામાં લીધું, ચિત્ત એનું ચોંટી ગયું છે. માખીનો દ્રષ્ટાંત લીધો છે કે માખીને સાકરના સ્વાદમાં ચિત્ત ચોંટ્યું છે, તેથી પાંખને ભીંસ આવે પણ ત્યાંથી ખસતી નથી. એના સ્વાદની લોલુપતા અને આકર્ષણને લઈને એ ત્યાંથી ખસતી નથી. એકનું તો મન વગરનું પ્રાણી છે, ચૌરેન્દ્રિય જીવ છે, ચાર ઇન્દ્રિયવાળો જીવ છે. પાંચ ઇન્દ્રિય નથી, મન તો છે નહીં પણ પાંચ ઇન્દ્રિય પૂરી નથી. છતાં એના સ્વાદનું આકર્ષણનો જે તીવ્રતા છે એ તો ત્યાં કામ કરે છે, એ સ્પષ્ટ દેખાય છે અને સમજાય છે. એ દ્રષ્ટાંત એટલા માટે આપે છે કે એની શક્તિ તો ઘણી ઘટી ગઈ છે. જેમ જેમ નીચી ગતિમાં જાય છે જીવની પરિણામ શક્તિ ઘટતી જાય છે. દાનાદિ ભાવ ઘટે છે, બીજા પણ વીર્યાદિ પરિણામ ઘટે છે. કહે છે કે એવી ઓછી શક્તિ વાળા જીવને પણ જ્યાં સ્વાદ અને જ્યાં એનું સુખ છે ત્યાંથી ફરવું ગમતું નથી. તો જેને આત્મિક સુખનો સુખામૃતનો રસાસ્વાદ છે, આત્માના સુખામૃતનો સુખરૂપી અમૃતનો રસાસ્વાદ છે, એનું ચિત્ત કેટલું ચોંટતું છે. સાકર તો સામાન્ય છે અને એ ત્યાંથી છૂટી જશે. એ કાંઈ સાદી અનંતકાળ માખી બેસી શકે એ પર પ્રશ્ન છે, એ અલ્પકાળમાં છૂટી જશે. પણ જે આત્માનું સુખામૃત છે, સુખરૂપી અંદરથી અમૃતનો સ્વાદ આવે, ત્યાં ચિત્ત કેવી રીતે ચોંટતું હશે અનુમાન લગાવવા જેવો વિષય છે. તેમ ધર્મીનું ચિત્ત આત્મામાં ચોંટ્યું છે એની તો ઘણી શક્તિ છે. મૂળી જે જળનો સાકરનો સ્વાદ છે એના કરતા અમૃતનો સ્વાદ, સુખના અમૃતનો સ્વાદ, એ કોઈ સરખામણી કરાય કોઈ પદાર્થના સ્વાદ સાથે એ પરિસ્થિતિ નથી. નિરુપમ સ્વાદ છે, અનુપમ સ્વાદ છે, એનું કોઈ સરખામણી થઈ શકે નહીં. એ ધર્મીનું ચિત્ત આત્મામાં ચોંટ્યું છે. પ્રતિકૂળતા આવે એને પણ પૂર્વ કર્મના ઉદયને લઈને પ્રતિકૂળતા આવે, સધનતામાંથી નિર્ધનતા પણ થાય, નિરોગ શરીરમાંથી રોગની ઉત્પત્તિ થાય, અનેક પ્રકારની બાહ્ય પરિષદ અને કોઈ ઉપસર્ગના પણ પ્રકાર થાય. ઉપસર્ગ એટલે મનુષ્ય દેવને તિર્યંચ કૃત, જેમાં નિમિત્ત હોય, કૃત એટલે જેમાં નિમિત્ત હોય, કરી શકે છે એ પ્રશ્ન નથી. એના પરિણામ જોઈને એને કર્યો એમ કહેવામાં આવે છે. અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે, પ્રતિકૂળતા આવે ને બહારની ભીંસ પણ આવે એટલે આકરી પ્રતિકૂળતા આવે એને ભીંસ કહેવામાં આવે છે. ભીંસ આવે એટલે દબાવવું પડે, જાણે પરિણામ દબાતા હોય, ઉદયને વશ પરિણામ થતા હોય એવી ભીંસ આવે. એમ રોગ એવો હોય જાણે સહન થતું નથી. બીજા જીવો જુએ કે પણ આ રોગની અંદર સહન કરતા નથી, આને જ્ઞાન ક્યાં છે? જ્ઞાન હોય તો સહન કરે, જ્ઞાન હોય તો જ્ઞાન ભાવમાં રહે, આ તો સહન કરી શકતા નથી, ચોખ્ખું દેખાય છે. ઠીક છે, એટલી બધી ભીંસ આવે પણ ત્યારે આત્મામાંથી ચિત્ત ખસતું, આ વિશેષતા છે. જે ચિત્ત આત્મામાં જોડાઈ ગયું અને જડાઈ ગયું, જોડાઈ ગયું નહીં પણ જડાઈ ગયું, જેમ જડી દે કોઈ ચીજ ને પછી જુદી પડે નહીં એમ જડી દે, એ તો જુદી પડે પ્રયોગે કરીને, પણ આ કોઈ પ્રયોગે જુદું પડે નહીં એમ કહે છે. એવું જેનું ચિત્ત જડાઈ ગયું છે, કેમ કે એની અંદરથી નીકળતી એ પરિણતિ છે.
બરોબર,
જે સ્વરૂપમાં પરિણામ ચોંટ્યા છે એ સ્વરૂપભૂત પરિણામ, સ્વરૂપમાંથી નીકળેલા સ્વરૂપભૂત પરિણામ છે, એની બીજી જાત છે. બહારમાં જોડાવું ને જડાવવું એ બે સંયોગી પદાર્થની વાત છે, અને આમાં સંયોગ સંબંધ નથી, અહીંયા સ્વભાવ સંબંધ છે. સંયોગથી સિદ્ધિ નથી, સ્વભાવથી સિદ્ધિ છે અહીંયા, એટલો ફેર છે. સંયોગ ની સિદ્ધિ છે એ વિયોગ સહિત ની છે, સંયોગ છે એ વિયોગ સહિત છે. જગત માં કોઈ સંયોગ વિયોગ વિના નો હોય એવું ત્રણ કાળમાં ક્યારેય બનતું નથી.
બરોબર,
આ શરીર ને આત્મા જન એક મેઘ જેવા દેખાય છે ને, જન્મ થી માંડીને સંયોગ સંબંધે એક મેઘ જેવા દેખાય છે, એક સેકન્ડમાં ફેરફાર થઈ જશે. કેમ કે બે સંયોગી ચીજ છે, સ્વભાવથી મળેલી ચીજ નથી પણ સંયોગ સંબંધ છે, એ તો માત્ર સંયોગ સંબંધ છે. એ સ્વભાવ સંબંધિત છે, સંયોગ સંબંધિત નથી. વિભાવ છે એ સંયોગ સંબંધિત છે, કર્મના ઉદયનું નિમિત્ત છે સંયોગમાં બહારમાં, અને વિજાતીય તત્વ છે, સજાતીય તત્વ નથી. રાગાદી પરિણામ એ વિજાતીય તત્વ છે, ફોરેન એલિમેન્ટ છે, ઓકી નાખવાની ચીજ છે, ઝેર છે. રાગાદી પરિણામ છે તે ઝેર છે, કાઢી નાખવાની ચીજ છે, એ રાખવાની ચીજ નથી. આત્માને રાખવાની ચીજ રોગ છે, રાગ છે તે રોગ છે.
ગમે તેવા દુઃખના ડુંગરામાં સુખી કરી દેતા, ડુંગરામાં હોય
એ તો લીધું છે ને, અહીં તો કઈ દુઃખ નથી. પણ નારકીના દુઃખ તો પ્રસિદ્ધ છે કે ગતિ ગતિ દુઃખની છે, તો પણ એમ ગાયું બધ છે. આ તો બધા સંપ્રદાયમાં, દિગંબર સંપ્રદાયમાં તો જ્ઞાનીઓ ઘણા થયા છે, બુદ્ધજન એ અંતર સુખરસ ઘટા ઘટી, બાહિર નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખરસ ઘટા ઘટી છે કે નું પદ ભાગચંદજી નું પદ છે. કે છે કે એવો અનુભવનો સુખરસ છે એની અંદર, જેમ કોઈ તરસો માણસ હાકરના પાણી શેરડીના પાણી ઘટા ઘટક પીએ અને તૃપ્તિ અનુભવે ને પુષ્ટ થાય જાણે, એમ આત્માની પુષ્ટિનો એ સ્વાદ છે, એનો આત્મા પુષ્ટ થાય છે. પરિણામ પુષ્ટ થાય છે એ ભેદનું કથન છે, અભેદથી એનો આત્મા પુષ્ટ થાય છે એમ છે. બારમાં તો મારો ને કાપો હોય શરીરના છેદન ભેદન થતા હોય, ગુરુના પાપ લઈને ગયા છે કે નહીં, એ પરિસ્થિતિમાં પણ અંતર સુખરસ ઘટા ઘટી, ઘટા ઘટક સુખરસ પીએ છે કે આમ છે. પૂર્વના ઉદયો ગમે તે પ્રકારના આવે જ્ઞાની નિશ્ચિંત છે, કેમ કે છૂટા પડી ગયા છે. જેમ કોઈ વેચી મારેલી ચીજ એની કોઈ સંભાળ લેવા ને સાવધાની કરવા જતા નથી, મકાન વેચી દીધું હોય, મોટર વેચી દીધું હોય, હીરાનો હાર વેચી દીધો હોય, પછી અહીંયા હાચવશે કે નહીં, જાળવશે કે નહીં, એની કોઈ જાય છે સંભાળ લેવા? આ મારી મોટર હતી, હાચવજો હો, હાચવજો હો, જાય છે? એનું સ્વામિત્વ ખલાસ થઈ ગયું છે, એ શબ્દ લીધો છે. રાજમંદિર સમ્યક દ્રષ્ટિ ને ઉદય ના સ્વામિત્વ બુદ્ધિ નથી.
બરોબર,
એનું સ્વામિત્વ એને છોડી દીધું છે અને રાગાદી વિભાવમાંથી પોતાની હસ્તી ખસી ગઈ છે. જે રાગમાં મિથ્યા દ્રષ્ટિ જીવને હું 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 પણ એકત્વ બુદ્ધિ એ વિદાય છે, એવી હૈયાતી નો ભાવ છૂટી ગયો છે, બિન હૈયાત થઈ ગયો છે, એબસન્ટ થઈ ગયો રાગમાં. જુદી વાત છે આખી, એની એની હૈયાતી જ નથી ને, કે છે હું છું નહીં ત્યાં. મારી હૈયાતીને જ્ઞાનાદિ પરિણામમાં જ્ઞાયક સ્વરૂપે હું અનુભવું છું અને સાથે જોડે થતા ઉત્પન્ન થતા જે રાગાદી વિભાવ ભાવ એમાં મારી હૈયાતીને હું અનુભવતો નથી, એમાં હું ગેરહાજર છું એમ કે છે. આ ભૂમિ સામે એમાં હાજરી નથી એમ કે છે.
બરોબર,
એમાં હાજર
નથી,
એવું શ્રદ્ધાનું પરિણામ કામ કરે છે. શ્રદ્ધામાં ટકાવારી પડતા હશે, આખો નાયક બિંબ છે એના ઉપર શ્રદ્ધાનો કબજો છે. આખો જે નાયક બિંબ છે, ચૈતન્ય ચોસલું છે અંદરમાં, એના ઉપર શ્રદ્ધાનો કબજો છે, બસ ખલાસ થઈ ગઈ વાત. બાકી પછી ક્યાંય પોતે છે એમ કે શ્રદ્ધા હું પણ સત્તા એ પકડે છે, શ્રદ્ધા સત્તાને પકડે છે. એ આત્મા સિવાય રાગાદી વિભાવ અને સંયોગની સત્તાને એ ગ્રહતી નથી. જ્ઞાન ભલે જાણે પોતાની ઉણપને દોષને પોતાની અશક્તિઓ એટલા ચારિત્રના પરિણામ ભલે બગડે, સર્વાંશે ન બગડે પણ એટલા અંશે ભલે બગડે, શ્રદ્ધા એને સ્વીકારતી નથી. એની હૈયાતીને શ્રદ્ધા સ્વીકારતી નથી, પોતાની હૈયાતીને શ્રદ્ધા સ્વીકારે. એવો એક મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જીવને બહુ મોટો અંતરંગમાં ફેરફાર થાય છે.
બરોબર,
ત્યારે એમ કહે છે કે પ્રતિકૂળતા આવે, બહારની ભીંસ આવે, પણ આત્મામાંથી ચિત્ત ખસતો
નથી. બરાબર,
પોતાના સ્વરૂપને વળગેલું જે ચિત્ત, શાસ્ત્ર ભાષાએ એને ચિત્ત પરિણતિ કહે છે, એને જ્ઞાનીની અંતરંગ જ્ઞાન ધારા, જ્ઞાતા ધારા અથવા ચિત્ત પરિણતિ કહે છે. એ ચૈતન્ય રસવાળી ચૈતન્ય રસથી તરબોળ પરિણતિ છે. ચૈતન્ય સ્વરૂપની સાથે અભેદ થયેલી, લપેટ થઈને રહેલી એ પરિણતિ છે. ત્યાંથી કાંઈ ફેરફાર થતો નથી. બહારમાં બાહ્ય પરિણામમાં ફેરફાર દેખાય, એમાં તીવ્ર મંદના અનુભવોનું અનુમાન થઈ શકે કે અહીંયા તીવ્ર પરિણામ થયા, અહીંયા મંદ પરિણામ થયા, એવું ત્યાં થઈ શકે અનુમાન. પણ અંદરની જે પરિણતિ છે એ તો એમને બરાબર કામ કરતી રહે એ પરિસ્થિતિમાં એને બહારની સ્થિતિ હલકી ને હળવી થઈ જાય છે.
બરોબર,
કેમ કે મુખ્ય પરિણતિ છે, ભલે ન દેખાય પણ એ મુખ્ય પરિણતિ છે. અને ઉદય સાથે પ્રવર્તમાન જે પરિણામ અંશ છે એ ગૌણ પરિણતિ છે, એ મુખ્ય પરિણતિ નથી પણ એ ગૌણ પરિણતિ છે. દેખાય છે, ગૌણ પરિણતિ છે એમ છે.
એ ન જોઈને આ જોવી,
ન્યાય શું કે છે? મુખ્યતાને જોવા વાળો ન્યાય છે કે ગૌણતાને જોવા વાળો?
મુખ્યતાને જોવાથી લાભ છે મોટો.
ન્યાય સર શું હોય શકે?
બરોબર, શ્રીમદજી કહે છે ને જ્ઞાની નો ઓળખ્યા,
જ્ઞાની નો ઓળખ્યા, આ જીવ નો કોઈ મોટામાં મોટો અનંતકાળ પર્યંત ચાલુ રહેલો દોષ હોય તો તે છે કે એને જ્ઞાનીને મળવા છતાં ઓળખ્યા નથી. ન મળ્યો હોય ને ન ઓળખે વિચારે ત્યાં સુધી તો એને બહુ દોષ ન દઈએ. મળવા છતાં ઓળખ્યા નથી એનો મોટામાં મોટો દોષ છે એમ કહ્યું છે. એ જીવનો મોટો દોષ છે. એટલે એટલી યોગ્યતા પોતે ઓળખવાની તૈયાર નથી કરી, એટલી પોતાની પાત્રતા ને યોગ્યતામાં આવ્યો નથી એ એનો મોટો દોષ છે. એટલે એવી અયોગ્યતામાં રહેવારૂપ જે સ્થિતિ છે એ એનો મોટો દોષ છે.
બરોબર
એમ કેમ? રામચંદ્રજી નો અધ્યાય થોડો વાંચ્યો આપણે. રામાયણ છે, શું છે?
રામાયણ છે.
અહીંયા કઈક એવું મોટું મોટો પ્રસંગ બને ત્યારે રામાયણ થી એમ કહેવામાં
આવે
કે છે. એવું છે, ઓળખાયું નથી ભાઈ, પાગલ લાગે, ગાંડા થઈ ગયા લાગે છે. બૈરી પાછળ આટલા ગાંડા, જ્ઞાની તો હોય કઈ બૈરી પાછળ આટલા ગાંડા એમ કે. જો એને ઉડી થયો હોય તો એમ લાગે, એને એને પ્રસંગ પ્રાપ્ત હોય ને નજરે જોવાનો એમ. એ તો ગાંડા છે પણ એને માનનારા ગાંડા છે એમ કે. શું કે? એને
માનનારા ગાંડા છે,
માનનારા ગાંડા છે.
આગળ થઈ ગયા
બધા ગાંડા થઈ ગયા છે. પાગલ ડાયાને પાગલ કહે એ સ્વાભાવિક છે. જેને ભ્રમણા છે, આત્મ સ્વરૂપની ભ્રમણા છે, એ બધા ખરેખર તો પાગલ છે. એ જ્ઞાનીઓને પાગલ કહે તો કહે, એમાં કઈ નવાઈની વાત નથી. અને એની સંખ્યા ઘણી હોય તો પણ કઈ નવાઈની વાત
નથી.
સત્યને સંખ્યા હારે કોઈ સંબંધ નથી.
બરોબર.
ઓળખાવા માટે જ્ઞાનીના અંતર્બાહ્ય પરિણામોનું વર્ણન બહુ અનેક વિધ દ્રષ્ટાંત એના અનેક ભાવોને સ્પષ્ટીકરણ કરીને ખોલ્યા છે. દુનિયાને ભલે ધર્મી ગાંડા જેવો લાગે, પાગલ લાગે એમ કે છે, એને કઈ દુનિયાની તમા નથી. અને દુનિયા પાસેથી એને સર્ટિફિકેટ
લેવું
નથી. આ બધા જ્ઞાની માનતા થાય તો સારું, એ અપેક્ષા એને છે. ફલાણા આમ માને તો સારું, ફલાણા આમ માને તો સારું. એને શરીર પાડોશમાં રહેલું છે એનો સંબંધ બીજા કાયપો છે, ત્યાં હવે બીજા આમ સંબંધ રાખે કે આમ માને કે આમ ફલાણું કે સમાજમાં આમ બરાબર જળવાય રહે, ખચવાય રહી સારું. ગુરુદેવ શ્રી એ વિશે જરા માર્મિક રીતે કહેતા કે જો આ દિગંબર મુનિઓના શાસ્ત્રો સત્યને નમ્ર સત્યને પોકારીને એવી રીતે કહે છે કે આ સત્ય દુનિયા પચાવશે કે નહીં પચાવે, અને એ સમાજની સમતુલા રહેશે કે નહીં રહે, કઈ બાજુ સમાજ ચાલ્યો જશે, આવું કહેશું તો આપણો સમાજ ઘટી જશે, કંઈક સારું કહેશું તો સમાજ વધી જશે, અને સાચું ચોખ્ખું સાચું કહેશું તો સમાજ ઘટી જશે, એવી દરકાર એમણે કરી નથી. એટલે જંગલમાં રહીને તો શાસ્ત્રો લખ્યા છે, સમાજમાં રહીને શાસ્ત્રો નથી લખ્યા, પણ જંગલમાં રહીને જંગલમાં જઈને શાસ્ત્રો લખ્યા છે અને પરમ સત્યના પુકાર થયા છે. આમ સત્ય છે, આત્માનું હિત કરવું હોય અંગીકાર કરો, અને નહીતર ચાર ગતિના પરિભ્રમણ અનાદિથી ઉભા છે, તમને ઠીક પડે ત્યાં જાઓ.
બરોબર.
કોઈ અપેક્ષા બુદ્ધિથી આ લખ્યું નથી, પણ પરમ કારુણ્ય વૃત્તિથી લખ્યું છે. જગતના જીવોના દુઃખ છોડાવવા લખ્યું છે. કરુણા આવી છે અમને કે આ સત્યના અજાણપણામાં જીવોને દુઃખ છે, એ દુઃખ છોડાવવા માટે અમારે કઈ જોઈતું નથી. કોઈ આહાર દાન આપે એટલા માટે લખીએ છીએ એ પ્રશ્ન નથી, બીજું તો કઈ જોતું નથી, લગ્ન થઈને ગયા છે. પણ આહાર દાન આપે આપે એવી પરિસ્થિતિ તો રાખીએ કે એ કઈ નહીં. આહારની સ્થિતિ નહીં હોય તો સંથારો કરી લઈશું, પણ સત્યમાં કઈ ફેરફાર થાય એ પરિસ્થિતિ હતી. ક્ષત્રિય વીર્ય હોય છે જંગલમાં, પણ એ જંગલના સિંહની જેમ ફરતા હોય છે, જેમ સિંહ નિર્ભય થઈને ફરે છે, બધા જ પ્રકારથી નિર્ભય છે ત્યારે એ સ્થિતિમાં એ જંગલમાં. મુનિ શાર્દુલ કહેવાય છે, શાસ્ત્ર ની અંદર આવે છે નિયમ સાર. હે મુનિ શાર્દુલ એમ કહે છે, શાર્દુલ એટલે સિંહ, સિંહની ઉપમા આપી છે. એને તો કોઈ સત્ય સિવાય બીજી કોઈ બાંધછો ફાવતી નથી. એ દુનિયાને જેમ કહેવું હોય તે કહે, ને દુનિયાને માનવું હોય તે માને. દુનિયા દુનિયાના ઘરે એની અંદરની ચૈતન્યની દુનિયા ફરી ગઈ, એની દુનિયા બદલાઈ ગઈ છે. અંદરમાં દિવ્ય ગુણોની વસ્તીમાં એ આવી ગયા છે. બહારનો બધો એને પરદેશ થઈ ગયો છે. પછી વિભાવથી માંડીને બધા કર્મ પ્રસંગો એ પરદેશ છે, અને અંદરમાં અનંત ગુણોની વસ્તીના નગરમાં ચૈતન્ય રાજા બિરાજે છે. અને એ ચૈતન્ય આનંદ અમૃતની મોજમાં પીડ્યા છે. એને પછી દુનિયાની કોઈ તમા છે? શ્રીમદજીએ કેવું ગાયું છે, મારે ભાવના ભાવે છે, પોતે ગ્રસ્થાશ્રમમાં છે, જંગલમાં પર્વતમાં સિંહ વાઘના સંયોગમાં કે શ્મશાનમાં જાણે પાયમાં પરમ મિત્રનો યોગ. જો જેમ કોઈ પરમ મિત્ર મળે ને એને એમ થાય કે વાહ, 25-50 વર્ષે આપણે ભેગા થયા, ક્યાં છૂટા પડી ગયા હતા. એને વાઘ સિંહ ને બધા પહાડ ને પર્વત ને શમશાન ને એ બધા તો જાણે પરમ મિત્રનો યોગ. લોકો જે સ્થાનમાં ભય પામે, અને ભયનો એક વિકલ્પ વિકલ્પાંશ નથી, અંશ માત્ર નથી, એટલી ભાવના ભાવી છે. ગ્રહસ્થમાં રહીને આ ભાવના ભાવી છે કે આવો યોગ મને કહો ક્યારે થશે, આવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે. ઠીક. આ 221 બોલમાં ધર્મના અંતરણ પરિણામની સ્થિતિ છે. બાળના પ્રસંગથી એનું માપ ન નીકળે, અંતરંગ પરિણામને સમજવા માટે એની અંતરંગ તૈયારી થાય તો એક વિષય એક વધારે લાભનું કારણ એ છે કે જે જીવ જ્ઞાનીને એની અંતરંગ દશાથી ઓળખે તે ક્રમે કરીને જ્ઞાની થાય, એને લાભ છે,
મોટો લાભ.
એ દશાને પ્રાપ્ત થાય કેમ કે એનું એનું બહુમાન એટલું આવે, એને એ આત્માનું બહુમાન એટલું આવ્યું છે કે એ ક્રમે કરીને આત્મામાં પરિણમી જશે. એ સ્થિતિ આવે
છે. દેવ સિમંદર ભગવાનનો જય હો. પ્રભુ કૃપાળુ શ્રી કહાન ગુરુદેવનો જય હો. સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.